నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం కుటుంబమే మంగళం కురుకొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావాన్ కృపావ నిలుసని దాతా.
समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय करीए छीए. एमां कर्ता कर्म अधिकारनी गाथा 86 पछी कलश 51 अने 52 सुधी स्वाध्याय आपणे कर्यो छे. 52 मां कलशमां अने 51 मां कलशमां ए वात आवी કે પરિણમે છે તે કર્તા છે અને જે પરિણામ છે તે તેનું કાર્ય છે અને આખી જે પરિણતિ થઈ રહી છે તે ક્રિયા છે. એ ત્રણેય વસ્તુ પણ એક જ છે, એ જુદા નથી, જુદા જુદા દ્રવ્યમાં નથી, એટલે એ ત્રણેય અભિન્ન છે. અને પછી 52માં વધારે સ્પષ્ટતા કરતા એમ કહ્યું કે એ એક જ પરિણમે છે અને એક જની પરિણતિ છે. એ અનેકરૂપ પરિણામો ભલે દેખાય તે છતાં એ એક જ છે, એમાં ભેદ નથી. ભેદરૂપે પરિણામો દેખાય છે, વસ્તુરૂપે તો એ ત્રણે ત્રણ એક જ છે, જુદા નથી. એટલે વસ્તુનો સ્વભાવ જ એવો ભેદ અને અભેદ સ્વરૂપ છે કે જેમાં પરિણામો જુદા જુદા દેખાય, ભેદરૂપે દેખાય, પણ છતાં વસ્તુ દ્રવ્ય તો એક જ છે. અનુભૂતિના કાળે પણ ભગવાન આત્મા એ અભેદ એક રૂપ અનુભવમાં આવે છે. એમાં કંઈ અનુભૂતિમાં દ્રવ્ય ગુણ પર્યાય કરતા કર્મ ક્રિયા આવું બધું કંઈ અનુભવમાં આવતું નથી. એટલે જે અનુભવાય છે તે તો પોતે પોતાનું સ્વરૂપ જ અનુભવે છે, એટલે એક વસ્તુને જ અનુભવે છે. જીવ દ્રવ્ય પોતે પોતાને જ અનુભવે છે, ભગવાન આત્માને જ અનુભવે છે. પણ જ્યારે એને સમજીએ છીએ ત્યારે વિસ્તાર કરીએ છીએ, અને વિસ્તાર કરીએ છીએ તો એ વિસ્તારને એકાંતે નહીં લેતા એને જુદા જુદા દ્રષ્ટિકોણ દ્વારા આપણે સમજીએ છીએ કે વસ્તુનું સ્વરૂપ કેવું છે. વસ્તુનું સ્વરૂપ સમજવું છે ત્યારે એ અનેકાંત છે. અનુભવમાં એવું કોઈ અનેકાંત સ્વરૂપ નથી. અનુભવ તો એકનો જ થાય છે, એટલે એ એક વસ્તુમાં જ ક્રિયા થઈ રહી છે, એક વસ્તુના જ પરિણામ છે. ભલે દેખાય જુદા જુદા, છતાં પણ વસ્તુ તરીકે તે એક જ છે. પરિણામોની ભિન્નતામાં એ અનેક પ્રકારે પરિણામો થાય, પણ એ પરિણામો કંઈ દ્રવ્યમાં પહેંચતા નથી, પહોંચતા નથી, દ્રવ્યને કંઈ નુકસાન કરતા નથી. એટલે અનાદિથી આ જીવે અનંત પ્રકારે પરિણામો કર્યા, કેમ કે અનંત કાળથી છે, અનંત ભાવ થયા છે અને એટલા પરિણામો થયા છે. સમયે સમયે એની જે પર્યાયો થઈ છે એનો વિચાર કરીએ તો જો એ પરિણામો મૂળ દ્રવ્યને સ્પર્શતા હોય, મૂળ દ્રવ્યમાં જતા હોય, મૂળ દ્રવ્યમાં ફેરફાર કરતા હોય તો એ દ્રવ્ય એવું ત્રિકાળ શુદ્ધ રહી શકે જ નહીં. એટલે ગુરુદેવે અપેક્ષાથી એમ પણ કહી દીધું કે જે બદલાય છે તે પર્યાય છે અને એ પર્યાયના પ્રદેશો જુદા છે, પર્યાયનું ક્ષેત્ર જુદું છે. તેનાથી ભિન્ન ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક એવો ને એવો જ રહ્યો છે. જે બદલાતું નથી, જે ધ્રુવ રહે છે એવું તત્વ એ જે બદલાય છે એનાથી જુદું છે. પણ સમજવું છે ત્યારે આપણે બધાને સમજીએ છીએ. દ્રવ્ય ગુણ પર્યાય અને પર્યાયમાં ઉત્પાદ વ્યય ધ્રુવ આ રીતે આખું સ્વરૂપ સમજીએ છીએ. અને એ દ્રવ્યની જે ક્રિયા થાય, પરિણમન થાય, જે પરિણામો થાય એ દ્રવ્યના જ હોય, બીજા દ્રવ્યના હોય નહીં. બીજું દ્રવ્યમાં ફેરફાર કરતું નથી. આમ પહેલાં પરદ્રવ્યથી પોતે પોતાને જુદો પાડે છે અને પછી વસ્તુના સ્વરૂપને સમજે છે ત્યારે એ પોતાના દ્રવ્યમાં પણ પર્યાયથી પણ જુદો છે એ વાતને સમજે છે. એ દ્વારા એને દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક છે એનો ખ્યાલ આવે છે. આ બધું કર્યા પછીથી જ્યારે તે અનુભવ કરે છે ત્યારે કોઈ ભેદ રહેતા નથી, અભેદ એવો ભગવાન આત્મા અનુભવમાં આવે છે. એટલા માટે આપણે શરબતનું ઉદાહરણ લીધું હતું કે શરબતની અંદર જ્યારે શરબત બનાવવું છે, શરબતને સમજવું છે, કોઈએ શરબત બનાવ્યું છે ત્યારે સમજવું છે, ત્યારે આપણે એનો ભેદ કરીને વિચાર કરીએ છીએ કે એમાં શું આવી શકે, પાણી આવી શકે, લીંબુ આવે, ખાંડ આવે, એમાં બદામ આવે, એમાં કેસર આવે. એ બધો જે વિચાર આપણે કરીએ છીએ એ એના ઇન્ગ્રેડિયન્ટનો એની કઈ રીતે ક્રિયા થાય છે વગેરે બધો વિચાર કરીએ છીએ, પણ અનુભવના કાળે એ ઇન્ગ્રેડિયન્ટ અનુભવમાં આવતા નથી કે હવે ખાંડનો અનુભવ થયો ને હવે લીંબુનો, એમ જુદો જુદો કંઈ અનુભવ થતો નથી. અનુભવ તો શરબતનો એક રૂપે થાય છે, આ મહત્વનું છે. અનુભવવાનો છે ભગવાન આત્માને એ એક રૂપે જ અનુભવાશે, અને એ અનુભવમાં એનું જેવું સ્વરૂપ છે એ જ અનુભવમાં આવશે. એટલે કે એ તો જ્ઞાન આનંદ સ્વરૂપ છે એટલે આનંદનો જ અનુભવ થશે. પણ અત્યારે દ્રવ્ય સ્વરૂપ દ્વારા, શાસ્ત્ર દ્વારા આપણે એને સમજીએ છીએ કે ભગવાન આત્મા કેવો છે, અને એ સમજીએ છીએ તો જ એનું મહાત્મા આવે છે, અને મહાત્મા આવે છે તો પછી એના અનુભવ માટેનો પુરુષાર્થ ઉપડે છે. અત્યારે વર્તમાનમાં આપણે જે કરી રહ્યા છીએ તે દ્રવ્ય સ્વરૂપ દ્વારા ભગવાન આત્મા કેવો છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ, અને એમાં આ સમયકાળ છે તે સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે, જેની અંદર આત્માની બધી અપેક્ષાથી, બધા દ્રષ્ટિકોણથી વાત કરવામાં આવી છે, એનું જેવું છે તેવું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે, અને એનો ઘણો વિસ્તાર અમૃતચંદ્રાચાર્ય ભગવાને એની ટીકા લખીને કર્યો છે. એમાં આ કળશમાં એ વાત કરી, છ કળશ એક સાથે લીધા છે, તો સિદ્ધાંતની વાત એ કરી કે વસ્તુના પરિણામ વસ્તુથી જુદા હોય નહીં, વસ્તુના પરિણામને કરનારો કરતા એ દ્રવ્ય પોતે જ હોય, એનાથી એ બીજો કરનારો કોઈ હોઈ શકે નહીં, અને એ જે ક્રિયા છે તે એની અંદર જ થાય, બીજે બહારમાં ક્યાંય ક્રિયા થતી, ત્રણે ત્રણ એક રૂપ છે, છતાં ક્રિયા થઈને જે પરિણામ આવે છે એ પરિણામની વિવિધતા છે, પરિણામોની એટલે પર્યાયની વિવિધતા આપણને દેખાય, તે છતાંય એ બધું એક જ છે, એટલે એ વિવિધતા દેખાય છે માટે એને આપણે, અને બીજું આવા દ્રવ્ય ગુણ અને પર્યાય એમ છે માટે, પર્યાય બદલાય છે માટે આપણે એને ભેદ સ્વરૂપ કહ્યો, અને એ સાથે જ એ વસ્તુ તરીકે એક જ છે, જ્યારે અનુભવમાં આવે છે તે એક જ રૂપે અનુભવમાં આવે છે એટલે એ અભેદ છે, એમ વસ્તુનું સ્વરૂપ ભેદ અને અભેદ સ્વરૂપ છે. આ વાત કર્યા પછીથી હવે આગળ આ જ વાતનો વિસ્તાર કરતા કહે છે, શ્લોક 53 ની અંદર, કે ન ઉભૌ પરિણિમતઃ ખલુ પરિણામો ન ઉભયો પ્રજાયેત ઉભયોર્ન પરિણતિ સાધ્યદ અનેકમ અનેકમેવ સદા. અને 54 શ્લોકમાં કહે છે કે નૈકસ્ય હિ કર્તારો દ્વૌ સ્તો દ્વે કર્મણી ન ચૈકસ્ય નૈકસ્ય ચ ક્રિયે દ્વે એકમનેકમ યતો ન સ્યાત. 53 અને 54 શ્લોક આપણે બંને સાથે લઈએ છીએ. અહીંયા પહેલા 53 શ્લોકનો અર્થ સમજીએ. 53 શ્લોકનો અર્થ છે કે ન ઉભૌ પરિણમતઃ ખલુ, બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી. ઉભય, આપણે ગુજરાતીમાં શબ્દ એક છે ઉભય, અહીંયા ઉભૌ શબ્દ છે એને માટે, એટલે બંને સાથે જ્યારે લેવામાં આવે ત્યારે ઉભય એવો શબ્દ આપણે ગુજરાતીમાં પણ વાપરીએ છીએ. અહીંયા કહે છે કે એ બંને સાથે પરિણમતા નથી, ન ઉભૌ, બંને ઉભયપણે નથી. શું એમનું પરિણમન, બે દ્રવ્યોનું એક સાથે, બંને દ્રવ્યો એક સાથે એકરૂપ એક થઈને પરિણમતા નથી, બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી, બે દ્રવ્યનું એક પરિણામ થતું નથી. ઉભયો પરિણામ ન પ્રજાયેત, એટલે બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી. આ બીજી વાત. પહેલી વાત, બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી. બીજી વાત, બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી અને ઉભયો પરિણતિ ન શાત. બે દ્રવ્યોની એક પરિણતિ એટલે ક્રિયા થતી નથી. બે દ્રવ્યો એક થઈ જાય, જીવ દ્રવ્ય અને પુદ્ગળ કર્મ, દ્રવ્ય કર્મ બંને એક થઈ અને પરિણમે અને નવા પરિણામ થાય એમ બનતું નથી. અને એ બે દ્રવ્યો એક થઈ અને પરિણમે અને એક જ પરિણામ થાય, એક જ પરિણામને કરે, એટલે કે બે દ્રવ્યોનું એક પરિણામ થાય એમ પણ બનતું નથી. અને બે દ્રવ્યોની પરિણતિ ક્રિયા એક થાય, જીવદ્રવ્ય અને કર્મની ક્રિયા એક જ ક્રિયા હોય, ભેગી એક જ ક્રિયા હોય એમ પણ બનતું નથી. ત્રણ વાતને સાથે લીધી, બે દ્રવ્યો એક થઈને પરિણમે, બે દ્રવ્યો એક પરિણામ કરે અને બે દ્રવ્યોની પરિણતિ એક થાય, આ ત્રણમાંનું એક પણ થતું નથી. કારણ શું? કારણ કે અનેકમ સદા અનેકમ એવ, અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે. અનેક દ્રવ્યો અનેક રૂપે જ રહે છે, એ સદા હંમેશા અનેક જ છે. જે જુદા છે તે ભેગા થઈ અને એક થતા નથી. જો એવું થાય તો દ્રવ્યનો નાશ થાય. જગતમાં જેટલા દ્રવ્યો છે તેટલા દ્રવ્યો એમ જ રહે છે. પુદ્ગળ દ્રવ્યના અનંતા અનંત પરમાણુઓ છે, તે અનંતા અનંત પરમાણુઓ એ પણ ભેગા થઈ અને કંઈક બની જાય એમ બનતું નથી. એના સ્કંદ બને, એ સાથે ભેગા રહ્યા હોય ત્યારે સ્કંદ કહેવાય. પણ એ સ્કંદ એ ક્ષણિક અવસ્થા છે, એ પરમાણુઓ ત્યાંથી પાછા છૂટા પડે છે. એટલે પરમાણુઓ પણ ભેગા થઈને નવું દ્રવ્ય બને એમ બનતું નથી. તો પછી એ પૂદગળની સાથે જીવ જોડાય અને જીવ અને એ પૂદગળ બે ભેગા થઈ જાય અને એમનું પરિણમન શરૂ થાય અને નવા પરિણામ ઉત્પન્ન થાય અને એ બંનેની ક્રિયા સાથે થાય, આવું તો ક્યાંથી બને? એટલે એ શક્ય જ નથી. બે દ્રવ્યો એક થઈને પરિણમે, બે દ્રવ્યોનું પરિણામ પણ એક થાય અને બે દ્રવ્યોનું કાર્ય ભેગું એક જ થાય એવી ક્રિયા થાય, આમાંનું કંઈ થતું નથી, એ શક્ય જ નથી. કારણ કે દ્રવ્યો જેટલા છે તેટલા ને તેટલા જ રહે છે. એ દ્રવ્યો સદા અનેક છે તો અનેક જ રહે છે, અનેકપણે છે તો અનેકપણે જ રહે છે. છ પ્રકારના દ્રવ્યો છે પણ સંખ્યા એ તો અનંતા અનંત દ્રવ્યો છે. અને બધા જ દ્રવ્યો જેમ છે તેમ જુદા જ રહે છે, એની પરિણતિ બદલાય છે, પરિણામો થાય છે, તે ફેરફારો બહારમાં થાય છે. મૂળ દ્રવ્યમાં કંઈ ફેરફાર થતા નથી. ન બદલાતો અંશ અને બદલાતો અંશ એનો આપણે વિચાર કરીએ છીએ તો જે ધ્રુવ છે તે ધ્રુવ રહે છે, બદલાય છે તે પરિણામો છે, તે ક્ષણિક છે. એટલે એવું પરિણમન થાય છે ત્યારે પણ એમાં બીજું દ્રવ્ય કંઈ ભેગું થઈને કરાવે છે, કરે છે કે ક્રિયા થાય છે એમ બનતું નથી. બંને દ્રવ્યો તદ્દન ભિન્ન પરિણામો કરે છે, બંનેની ક્રિયા જુદી જુદી છે, બંને ભેગા થતા જ નથી. ભાવાર્થમાં અહીંયા સ્પષ્ટતા કરે છે કે બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે, સર્વથા ભિન્ન છે, હંમેશા ભિન્ન જ રહે છે. પ્રદેશ ભેદવાળી છે, બંનેના પ્રદેશો જુદા છે તો એ પ્રદેશો ભેગા થઈને એકરૂપતા થતી નથી, બંને એક થઈને પરિણમતી નથી, એક પરિણામને ઉપજાવતી નથી. બે ભેગા થઈ અને કોઈ એક પ્રકારના પરિણામને ઉપજાવે, સાથે મળીને કામ કરે એમ થતું નથી. કેમ કે બંનેના પ્રદેશ ભિન્ન છે, બંનેના ગુણો ભિન્ન છે, એટલે એક પ્રકારના પરિણામ બંને સાથે મળીને કરી શકે નહીં. બંને જુદા જુદા રહે છે, પ્રદેશની ભિન્નતા છે, બંનેના જુદા જુદા પ્રદેશ છે. આત્મદ્રવ્ય અને શરીર બંને ભેગા થઈને કોઈ કાર્ય કરે, આ હાથ ઊંચો કરે, આ બોલવાનું કરે એમ બનતું નથી. લોકો પૂછે છે ને કે આ જીવ ચાલે જાય તો પછી આ શરીર કેમ બોલતું નથી? એટલે એનો અર્થ એમ છે કે જીવ જે છે એ અને શરીર બે ભેગા થઈને બોલવાનું કામ કરે છે, અમારી તો એવી શ્રદ્ધા છે. એને અહીંયા જવાબ આપે છે કે ભાઈ એમ નથી. એને અહીંયા જવાબ આપ્યો છે કે બે દ્રવ્યો ભેગા થઈ શકતા જ નથી, ભેગા થઈ અને કાર્ય કરી શકે એમ છે જ નહીં. બંનેના પ્રદેશો જુદા છે, બંનેના ગુણો જુદા છે, બંનેનું પરિણમન સ્વતંત્રપણે જુદું થાય છે, એટલે બંને ભેગા થઈ અને એક કાર્ય કરે એમ છે જ નહીં. બંને ભેગા થઈ અને એક કાર્ય કરે એમ છે જ નહીં, એટલે એવી મિથ્યા માન્યતા છોડી દેવી કે જીવ હતો તો એમ શરીરને બોલવાનું થતું હતું, કેમ કે જીવ અને શરીર ભેગા થઈને બોલવાનું કરતા હતા, એ માન્યતા છોડી દેવી. કેમ કે સિદ્ધાંત પ્રમાણે એ વાત બેસતી જ નથી. તો પછી બોલવાનું શા માટે થયું? તો બોલવાનું એ પણ પૂતગળનું કાર્ય હતું, એ પૂતગળ કરતું હતું. એટલે કે એમાંથી જે અવાજ આવવો, એ અવાજ આવવાની ધ્વનિ એ પૂતગળ છે, અને એ પૂતગળ એના કારણે એવી ક્રિયા થતી હતી. એને નિમિત્ત તરીકે જીવના ભાવ હતા. જીવના ભાવ નિમિત્ત તરીકે હોય માટે બોલવાનું થાય જ એવો પણ કોઈ નિયમ નથી. જેને રોગ થયો છે, જેને પક્ષઘાત થયો છે, જે બોલી નથી શકતો, એ બોલવાના ભાવ તો કરે છે છતાં એ બોલી નથી શકતો. કે જીવના ભાવ થાય માટે બોલવાનું થાય એવો પણ કોઈ નિયમ નથી. એટલે ધ્વનિ ઉત્પન્ન થાય એમાં જીવના ભાવ પ્રમાણે બધું થાય છે એમ નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન જે શરીર સાથે રહ્યા છે એ શરીરમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે, ઓમકાર ધ્વનિ ઉત્પન્ન થાય છે. એ ઓમકાર ધ્વનિ ઉત્પન્ન થાય છે એ વખતે પ્રભુ એમ ઈચ્છતા નથી કે આ ઓમકાર ધ્વનિ ઉત્પન્ન થાય. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં લીન થયા છે, એમને તો કોઈ હવે બહારનું લક્ષ્ય નથી, કે બહારમાં કંઈ કરવા પણ નથી, કે બહારમાં કોઈ સ્વભાવ પણ નથી. એટલે પ્રભુ એમ કંઈ ઈચ્છતા નથી કે આ ઓમકાર ધ્વનિ ઉત્પન્ન થાય, એમ તો કોઈ પ્રભુની ઈચ્છા છે જ નહીં. તે છતાંય એ ઓમકાર ધ્વનિ ઉત્પન્ન સ્વયં થાય છે. પ્રભુ પોતાના આત્મામાં સ્થિર થયા છે, આવ્યા બાદ સુખ અને આનંદનો અનુભવ કરી રહ્યા છે. સિમંદર ભગવાન, યુગવંદર સ્વામી, સુબાહુ સ્વામી, બાહુ સ્વામી, ચંદ્રબાહુ સ્વામી, ચંદ્રાનંદ સ્વામી, આ 20 તીર્થંકર ભગવાન વર્તમાનમાં મહાવીર ક્ષેત્રમાં બિરાજે છે. અને એ બિરાજે છે એ જ ક્ષેત્રમાં એમનું શરીર રહ્યું છે, કે જે શરીર સાથે રહ્યા છે, એટલે આપણે એમનું શરીર એમ શબ્દ વાપરીએ છીએ. એ શરીરમાંથી, એ દેહમાંથી ઓમકાર ધ્વનિ ઉઠે છે. એ ઓમકાર ધ્વનિ ઉઠે છે એમાં ભગવાનની કોઈ ઈચ્છા નથી, કેમ કે પ્રભુને હવે ઈચ્છા રહી નથી. પ્રભુને હવે પરના લક્ષ્ય થતો કોઈ ભાવ રહ્યો નથી. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે અને આવ્યા બાદ સુખનો અનુભવ કરે છે, એટલે જગતનું કલ્યાણ કરવાનો ભાવ પણ અત્યારે વર્તમાનમાં એટલે એવા જીવને હોઈ શકે નહીં. તીર્થંકર ભગવાનના, કેવળી ભગવાનના આત્માને એવો ભાવ હોય નહીં. પૂર્વે એવા ભાવ જરૂરથી એમણે કર્યા હતા. તીર્થંકર થયા ન હતા તે પહેલાં એમણે એવા ભાવ કર્યા હતા, અને એના પરિણામ સ્વરૂપ એમણે તીર્થંકર નામ ગોત્ર પણ બાંધ્યું. પણ હવે જ્યારે સર્વજ્ઞ થયા છે ત્યારે ઘાતી કર્મો ક્ષય પામ્યા છે અને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, ત્યારે હવે એમને કોઈ એવા ભાવ હોતા જ નથી. કોઈ પ્રશ્નના જવાબ આપવા ને કોઈને સમજાવવું ને આ બધું તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને હોતું જ નથી. એટલે એમને કંઈ ઈચ્છા નથી થતી કે ઓમકાર ધ્વનિ ઉઠે, છતાં પણ એ શરીરમાંથી ઓમકાર ધ્વનિ ઉઠે છે. એનો અર્થ એ છે કે એ શરીર જે પૂતગળ છે એ પોતે સ્વયં એનું પોતાનું કાર્ય કરે છે. એટલે પૂતગળ પરમાણુઓ જે રીતે પરિણમન કરે છે તે રીતે એવું પરિણમન થાય છે તો થાય છે. ભાષા વર્ગણા છે એના પરમાણુઓ છે એનું પરિણમન એ રીતે થાય છે. દેહમાં અનેક પ્રકારના પરમાણુઓ ભેગા થયા છે, બધા પરમાણુઓ પોતપોતાનું કાર્ય સ્વતંત્ર રીતે કરે છે, એટલે ભાષા વર્ગણાના પરમાણુઓ એ રીતે પોતાનું કાર્ય કરે છે, દિવ્ય ધ્વનિ ઉત્પન્ન થાય છે. નિમિત્ત કારણ કહીએ તો એટલું જ છે કે પ્રભુને સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ છે, કેવળ જ્ઞાન પ્રગટ થયું છે, એ નિમિત્ત કારણ છે. પ્રભુનું ઓમકાર સ્વરૂપ છે એ પૂર્ણપણે પ્રકાશી રહ્યું છે એ નિમિત્ત કારણ છે, એટલે એવી ઓમકાર ધ્વનિ ઉઠે છે. પણ એમાં પ્રભુનો એવો કોઈ ભાવ નથી, તીર્થંકર ભગવાનનો એવો કોઈ ભાવ નથી. આપણે અહીંયા દ્રવ્યની સ્વતંત્રતાની વાત કરી રહ્યા છીએ. અહીંયા એમ કહે છે કે બે દ્રવ્ય ભેગા થઈ અને એક કાર્ય કરી રહ્યા છે એમ નથી. એમ નથી કે પ્રભુનો ભાવ છે ઓમકારનો અને એ પછી એ પૂતગળમાંથી ઓમકાર ધ્વનિ નીકળે છે એમ નથી. એ સ્વતંત્રપણે નીકળે છે, પ્રભુને એમાં કોઈ એવો ભાવ થતો નથી, કેમ કે એ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, એ તો શુદ્ધ ભાવમાં રહ્યા છે. એમને શુભ ભાવ હવે હોય જ નહીં. જો શુભ ભાવ પ્રભુને થાય તો શું થાય? હજી કેટલાકને આ વાત નહીં બેસે. એટલું બધું બ્રેઇન વોશ કરી દેવામાં આવ્યું છે કે ભગવાન બોલે અને ભગવાન આમ જવાબ આપે ને આવી બધી વાતો બધી એટલી બધી ખોટી રીતે પ્રરૂપવામાં આવી છે એ વર્તમાન શાસ્ત્રોની અંદર. એટલે લોકોને મનમાં એમ છે કે એ આખો સંવાદ થાય છે. ના, એમ નથી હોતું. જો પ્રભુને એવો શુભ ભાવ થાય તો શું થાય એ વિચાર કરો તો તમને ખ્યાલ આવે. શુભ ભાવનું ફળ શું છે? બંધ છે. તો પછી ભવ પ્રભુને પણ ભવ લેવો પડે. પુણ્યનો બંધ પડે અને પછી એમને પ્રભુને ભવ લેવો પડે એવા શુભ ભાવ કરે તો. એટલે પ્રભુને એવો શુભ ભાવ હોય જ નહીં. પ્રભુને તો શુદ્ધ ભાવ જ હોય. તીર્થંકર ભગવાનને શુભ ભાવ હોતો જ નથી, શુદ્ધ ભાવ જ હોય છે. પોતે શુદ્ધ ભાવમાં પરિણમી રહ્યા છે. એ તો પૂર્વે જે કર્મ કર્યું છે, તીર્થંકર ગોત્ર બાંધ્યું છે, એના કારણે એમને એ શરીરમાંથી એ દિવ્ય ધ્વનિ ઉઠે છે તો ઉઠે છે. એ કર્મ બાંધ્યું છે એમાં એ નામ કર્મ છે, તીર્થંકર નામ કર્મ છે. એને કારણે જે અતિશયો વગેરે છે એ બધું ભગવાનના આત્માથી જુદું છે, એ એમના આત્મામય નથી. એટલે પ્રભુને એવા ભાવ હોતા જ નથી. એ બધું જુદું ચાલે છે. આ તરફ પ્રભુ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, હવ્યા બાદ સુખ અને આનંદમાં બિરાજી રહ્યા છે, એ જુદું છે. બંને પ્રકારના પરિણામો એ એક જ ક્ષેત્રમાં થઈ રહ્યા હોવા છતાં તદ્દન ભિન્ન છે. એ વાતને અહીંયા સમજાવી છે કે બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે. બંને વચ્ચે પ્રદેશ ભેદ છે, બંનેના પ્રદેશો જુદા છે. બંને એક થઈને પરિણમતી નથી, એક પરિણામને ઉપજાવતી નથી અને તેમની એક ક્રિયા હોતી નથી એવો નિયમ છે. જો બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય. બંને દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય. કોઈક ત્રીજા જ દ્રવ્યમાં કાર્ય થાય, બે દ્રવ્યો ભેગા કરીને એક જ રૂપે કાર્ય ત્રીજા દ્રવ્યમાં કરે એવો જો વિચાર કરી તો પેલું ત્રીજું દ્રવ્ય કયા રૂપે રહેશે? તો કેટલાય દ્રવ્યો બીજા અન્ય દ્રવ્યોનું કાર્ય કરે. કોઈ કોઈ દ્રવ્યને એને જેવું છે તેવું રહેવા જ ન દે. એટલે એમ તો બનતું નથી. જગતનું સ્વરૂપ તો જેમ છે તેમ એમ જ રહ્યું છે. કોઈ દ્રવ્યનો નાશ થતો જ નથી. અને આ વાતને 54મા શ્લોકમાં એ દ્રઢ કરી છે. 54મા શ્લોકમાં પણ એ વાતને વધારે વિસ્તાર કરીને એમ સમજાવી કે એકશ્ય હિ દ્વૌ કર્તારો નસ્તઃ, એટલે એક દ્રવ્યના બે કર્તા ન હોય. બે કર્તા ન હોય કોના? એક દ્રવ્યના. એક દ્રવ્યની અંદર બે ભેગા થઈ અને કામ કરે એમ કોઈ એક દ્રવ્ય જે છે, જે ત્રીજું દ્રવ્ય છે એમ લઈએ આપણે, તો ત્રીજા દ્રવ્યની અંદર એક નંબરનું અને બે નંબરનું દ્રવ્ય બંને કર્તા થઈને કાર્ય કરે એમ બને નહીં. વળી એકશ્ય દ્વે કર્મણી ન, એક દ્રવ્યના બે કર્મ ન હોય. બીજી રીતે વિચાર કરીએ તો પહેલા નંબરનું દ્રવ્ય જે છે તે પોતે પોતાનું પણ કાર્ય કરે અને પેલા ત્રીજા નંબરના દ્રવ્યમાં પણ કાર્ય કરવા જાય એમ બને નહીં. આપણે ત્રણ દ્રવ્યનો વિચાર કરીએ અત્યારે. નંબર એક દ્રવ્ય છે, નંબર બે દ્રવ્ય છે અને નંબર ત્રણ દ્રવ્ય છે એમ વિચાર કરીએ તો એક નંબરનું દ્રવ્ય અને બે નંબરનું દ્રવ્ય બે ભેગા થઈ અને ત્રણ નંબરના દ્રવ્યમાં કાર્ય કરે એમ નથી બનતું. એટલે કે ત્રણ નંબરના દ્રવ્યની અંદર આ પહેલા નંબરના અને બીજા નંબરના દ્રવ્યનું કર્તાપણું હોય નહીં. આ એક વાત. અને બીજી વાત કે પહેલું એક નંબરનું દ્રવ્ય છે એને બે પ્રકારના કર્મ હોય નહીં. એ પોતે પોતાનું પણ કર્મ કરે, પોતાનું પણ કાર્ય કરે અને પેલા ત્રીજા નંબરના દ્રવ્યમાં પણ કર્મ કરે, એમાં પણ કાર્ય કરે, એમાં નવું કંઈ કર્મ ઉપજાવે એમ ન હોય. એટલે એક દ્રવ્યના બે કર્મ ન હોય. અને ત્રીજું કહે છે કે એક દ્રવ્યની બે ક્રિયા ન હોય. પહેલા નંબરનું દ્રવ્ય પોતાની પણ ક્રિયા કરે, પોતાની અંદર પણ કરે, અને પેલા ત્રીજા નંબરના દ્રવ્યમાં પણ ક્રિયા કરવા જાય એમ પણ ન બને. એ જ રીતે બીજા નંબરનું દ્રવ્ય જે છે એ પણ પોતે પોતાની પણ ક્રિયા કરે અને પેલા ત્રીજા નંબરના દ્રવ્યની અંદર પણ ક્રિયા કરે એમ બે પ્રકારે એની ક્રિયા હોય નહીં, બેમાં એની ક્રિયા હોય નહીં. પોતાનું પરિણમન એ પોતામાં કરે, જીવ પોતાનું પરિણમન પોતામાં પોતારૂપે કરે. ઉદગળ કર્મ છે, જળ કર્મો છે, તે કર્મોનું પરિણમન જે રીતે થાય છે તે રીતે થાય છે, તો એની અંદર થાય છે. એમ નથી કે જીવ અને જળ કર્મ, જ્ઞાનાવરણીય દર્શનાવરણીય આદિ એ કર્મો અને જીવ એ બંને ભેગા મળી અને એ કંઈ કાર્ય કરે નવા પરિણામ થાય એમ નથી. બંનેનું પરિણમન તદ્દન ભિન્ન છે, જુદું છે. પોતાનું પરિણમન પોતાની અંદર છે, પોતાની ક્રિયા પોતામાં છે, બીજામાં નથી. કેમ કે એક દ્રવ્ય અનેક દ્રવ્ય રૂપ થાય નહીં, પોતે પોતાના સ્વભાવને છોડી અને બીજાના સ્વભાવ રૂપે થતું નથી, ત્રીજાના સ્વભાવ રૂપે થતું નથી. માટે એ પહેલું દ્રવ્ય બીજાના સ્વભાવ રૂપ થઈ અને પરિણમન કરે એમ પણ નહીં, કે ત્રીજાના સ્વભાવ રૂપ થઈને પરિણમન કરે એમ પણ નથી. એટલે પહેલું દ્રવ્ય અને બીજું દ્રવ્ય બે ભેગા સાથે થઈ અને એક ક્રિયા કરે એમ પણ થાય નહીં, એવા એક રૂપ પરિણામ પણ થાય નહીં. એટલે આ છ છ વાતને ફરીથી સાથે લઈએ 53માં અને 54માં તો આખી વાત આ રીતે થાય છે કે બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી, બે દ્રવ્યો ભેગા એક થઈ અને પરિણમે નહીં, બે દ્રવ્યનું એક પરિણામ થતું નથી બીજી વાત, ત્રીજી વાત બે દ્રવ્યોની એક પરિણતિ એટલે કે એક ક્રિયા નથી, બે દ્રવ્યોની એક જ ક્રિયા થાય ભેગી એમ નથી, ચોથી વાત કે એક દ્રવ્ય જે છે એની અંદર બે દ્રવ્યો એના કરતા થઈને કાર્ય કરે એમ હોય નહીં, પાંચમી વાત કે એક દ્રવ્યના પોતાનામાં પરિણામ હોય અને બીજાની અંદર પણ પરિણામ હોય એમ બે કર્મ હોય નહીં, અને છઠ્ઠી વાત એક દ્રવ્યની બે જગ્યાએ બે પ્રકારની જુદી જુદી ક્રિયા હોય નહીં, પોતાની અંદર પણ ક્રિયા કરે અને પરમાં પણ ક્રિયા કરે એમ હોય નહીં. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, અનેક દ્રવ્યો અનેક રૂપે રહે છે, સ્વતંત્ર જેવા છે તેમ જ રહે છે. એટલે એ એક દ્રવ્ય કોઈ એવી અનેક રૂપતાને પ્રાપ્ત કરતું નથી. પોતાના જ પરિણામોની અનેક રૂપતા હોય, એક જ દ્રવ્યના પરિણામ થાય છે તો એ પરિણામો ભિન્ન ભિન્ન પ્રકારના હોય, રાગના પણ પરિણામ કરે, દ્વેષના પણ પરિણામ કરે, શુભ ભાવના પણ પરિણામ કરે, પૂજાના પણ પરિણામ કરે, ગમે તે અનેક પ્રકારના પરિણામ એ જીવ દ્રવ્યના હોઈ શકે, છતાં પણ એ પરિણામને કરનાર જીવ જ હોય એમાં પેલું કર્મ કંઈ કરે નહીં, જળ કર્મ આવીને એને કંઈ કરે નહીં, જ્ઞાનની હીનતાના પરિણામ કરનારો જીવ પોતે છે. એમ નથી કે પેલું જ્ઞાનાવરણીય કર્મ એમાં આવી અને કંઈક કરે છે એમ નથી. જ્ઞાનની હીનતાના પરિણામ જે થયા છે તે જીવને એના પોતાના થયા છે, એમાં પેલું જળ કર્મ કંઈ કરે છે એમ નથી. એટલે જીવ અને જ્ઞાનાવરણીય કર્મ બે ભેગા થઈ અને જીવને જ્ઞાન થવા દેતા નથી એવી ઊંધી માન્યતા કરવી નહીં. જ્ઞાનાવરણીય કર્મ જળ કર્મ છે, એ જળ કર્મ એની રીતે એના કારણે પરિણમન કરે છે તો કરે છે. આ તરફ જીવની જ્ઞાન દશા જે રીતે થાય છે તે રીતે થાય છે. જે રીતે જીવની જ્ઞાન દશા થાય છે એનું નિમિત્ત પામી અને પેલા જ્ઞાનાવરણીય કર્મના પરિણામ એ રીતે થાય છે, એ કર્મનું પરિણમન એ રીતે થાય છે. જીવ પોતે જ્ઞાન સ્વભાવી સર્વજ્ઞતા પ્રગટ કરે છે ત્યારે એને કોઈ જ્ઞાનાવરણીય કર્મ રહેતું નથી. જીવ પોતે પોતાની જ્ઞાન ક્રિયા કરે છે, પોતે જ્ઞાની થાય છે, એના પરિણામો જીવમાં થાય છે અને સામે એ જ વખતે એનું નિમિત્ત પામીને પેલા જ્ઞાનાવરણીય કર્મ છે એ કારણે રજકણો કર્મરૂપે બંધાયા હતા એ છૂટા પડી જાય છે, એનો ક્ષય થાય છે. એટલે બંને સ્વતંત્ર ક્રિયા છે, બંને દ્રવ્ય સ્વતંત્ર છે, એમાં કોઈ બે વસ્તુ ભેગી થઈને કંઈ કરે છે એમ નથી. હવે આમાંથી કેટલીક તાત્પર્યની વાત જે છે અને સિદ્ધાંતની વાતને થોડીક વધારે સ્પષ્ટતા દ્વારા સમજીએ. પૂજ્ય ગુરુદેવે આ 53માં અને 54માં શ્લોક ઉપર જે પ્રવચન આપ્યા છે એના અંશને આપણે સાથે સાથે કહીએ. અહીંયા પહેલા 54માં શ્લોકમાં જે ભાવાર્થમાં કહ્યું છે એને બરાબર યાદ રાખી લઈએ કે 53-54ની આ વાત કરતા કહ્યું છે કે આ પ્રમાણે ઉપરના શ્લોકોમાં, જો શ્લોકોમાં કહ્યું છે એટલે 53 અને 54 બંને એમાં આવી જાય છે. નિશ્ચય નહીંથી અથવા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી વસ્તુ સ્થિતિનો નિયમ કયો છે, આ આવું જ સ્વરૂપ છે એમ અહીંયા પંડિતજીએ સરવાળો લીધો છે કે વસ્તુ સ્થિતિ આવી જ છે, શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી આ નિયમ કયો છે. એટલે આ વાતને ભૂલ્યા વિના આપણે આખો વિસ્તાર સમજવાનો છે. આ વાતને અંદરમાં રાખીને હવે જે ગુરુદેવે કહ્યું છે એ વાતને આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 4 પાના નંબર 246 કળશ 53 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવ સમજાવે છે કે શું કહે છે કે આત્મામાં જે અશુદ્ધ રાગ દ્વેષ આદિ પરિણામ થાય તે પોતાથી પણ થાય અને કર્મ જડકર્મ પોતાથી પણ થાય અને જડકર્મથી પણ અશુદ્ધ રૂપ ચેતના થાય એમ નથી. રાગ દ્વેષ આદિ પરિણામ જીવને થયા એ પોતાથી પણ થાય અને પેલા જડકર્મથી પણ થાય એમ નથી. બે દ્રવ્યોની એક પરિણતિ હોતી નથી. કર્મથી વિકાર થાય છે એ માન્યતા ખોટી છે. રાગ દ્વેષના પરિણામ થયા એ વિકાર થયો અને એવો વિકાર પેલા જડ કર્મ અહીંયા કરે છે કરાવે છે એમ નથી. કર્મથી વિકાર થાય એ માન્યતા ખોટી છે. પોતાનું અશુદ્ધ પરિણમન, પોતાનું એટલે જીવનું અશુદ્ધ પરિણમન પોતાથી થાય છે એમ નથી કે કર્મ પણ એ અશુદ્ધ પરિણમન કરી દે એમ તો બિલકુલ નથી. જીવદ્રવ્ય પોતાની શુદ્ધ ચેતનારૂપ અથવા અશુદ્ધ ચેતનારૂપ વ્યાપક ભાવથી પરિણમે છે. શુદ્ધ ચેતનારૂપ એટલે પોતે પોતાના જેવા સ્વરૂપ છે, જેવો સ્વભાવ છે એવા ભાવે પરિણમે એ શુદ્ધ ચેતનારૂપ જ્ઞાનના પરિણામ છે. નાયક છે, પોતાને જાણે છે અને પોતાને જાણવાના પરિણામ કરે છે. સ્વને જાણવા વાળો જ માત્ર થઈ જાય છે એવા જે પરિણામ છે તે પોતાની શુદ્ધ ચેતનારૂપ પરિણામ છે. અને અશુદ્ધ ચેતનારૂપ પરિણામ કરે છે તો એ રાગ દ્વેષના પરિણામ થાય છે. એમાં પણ એ જીવ પોતે જ વ્યાપી રહ્યો છે. એ પરિણામમાં પણ જીવ ભલે એ ક્ષણિક છે પણ એ પરિણમન જીવનું પોતાનું છે. એ પરિણમન કર્મ કરાવતું નથી, કર્મ કરતા થઈ અને જીવમાં કરતું નથી. અશુદ્ધ ચેતનારૂપ પરિણામ છે એ એક સરખા થતા નથી, લાંબો ટાઈમ થતા નથી. કારણ કે જીવમાં એવો કોઈ ગુણ નથી, જીવનો એવો સ્વભાવ નથી. અશુદ્ધ ચેતનારૂપ પરિણામ જે થાય છે, રાગ દ્વેષના પરિણામ થાય છે, એ સમયની યોગ્યતાને કારણે થાય છે. એટલે એક સરખા થતા નથી અને લાંબો સમય પણ થતા નથી. એ બધા ક્ષણિક પરિણામો છે. જીવની સંસારી દશા છે એ ખરેખર જોઈએ તો એ અશુદ્ધ પરિણામને કારણે છે. અને એ જીવની સંસારી દશા જે છે એને જીવના અનાદિ અનંતપણાનો વિચાર કરીએ તો એને ક્ષણિકપણું છે. કઈ રીતે? કે જેટલો સમય માટે જીવ છે, અનાદિનો છે અને અનંતકાળ સુધી રહેવાનો છે, એનો જો વિચાર કરીએ તો એમાં સંસારી અવસ્થા જે છે એ તો ઘણી ઓછી છે, અલ્પ છે. ભલે આપણે એમ કહીએ કે અનંતકાળ જીવ નિબોધમાં રહ્યો, અનંતકાળથી આ જીવ રખડે છે, સંસારી પર્યાયમાં છે, તે છતાં પણ જીવ પોતાની શુદ્ધ દશા પ્રગટ કરે છે, સિદ્ધ થાય છે, એટલે શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે, એ તો એમાં અનંતા અનંત છે. એટલે આખો કાળનો વિચાર કરીએ તો જીવના સ્પાન ઓફ લાઈફ આપણે એમ કહીએ અથવા તો જીવનો જે કાળ જે છે એમાં એ સંસારી અવસ્થાનો જે કાળ છે એ તો અતિ અલ્પ છે. જીવ ખરેખર તો પોતે પોતાના સ્વભાવ ભાવે જ અનંત આનંદ કાળ રહી શકે, એટલે એ ભવિષ્યનો કાળ એ અનંત આનંદ છે. ગુરુદેવે પણ એ વાત કહી છે કે અનંત આનંદ કાળ સુધી જીવ તો એ સિદ્ધ તરીકે જ રહેવાનો છે. એટલે સિદ્ધનો કાળ છે, સિદ્ધની પર્યાય છે, એ સંસારી પર્યાય કરતા અનંત ગણી છે. સંસારી પર્યાયમાં જે જીવ હતો એ જ જીવ જ્યારે સિદ્ધ થાય છે તો એ સિદ્ધની પર્યાયનો કાળ એ સંસારી પર્યાયના કાળ કરતા અનંત ગણો હોય છે. એટલે અશુદ્ધ ચેતનાના પરિણામ જે છે તે સંસારી અવસ્થામાં થાય છે. એ બધા એ અપેક્ષાએ તો કંઈ કાયમ ટકીને રહેવાવાળા નથી, લાંબા કાળના નથી, એ ક્ષણિક છે, એક સરખા નથી. કેમ કે જીવમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એવા અશુદ્ધ ચેતનાના પરિણામ થાય. જ્યારે શુદ્ધ ચેતનાનું પરિણામ થાય છે એમાં તો જીવનો એવો ગુણ છે એટલે એ પરિણામ થાય છે. એટલે એક વખત એવા પરિણામ થાય છે, સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે, પછી એ જ પરિણામ થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરી થયા જ કરે છે. કેમ કે એને આધાર પોતાના ગુણોનો છે, પોતાનું જ એ સ્વરૂપ છે, માટે એવા જ પરિણામ થયા જ કરે છે, થયા જ કરે છે. સિદ્ધમાંથી હવે એને પાછા આવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અહીંયા તો પરથી જુદા પડવાની વાત કરવી છે ને, એટલે અહીંયા ગુરુદેવ સમજાવે છે કે આ પરિણમન શુદ્ધ ચેતનારૂપ પરિણમન અથવા અશુદ્ધ ચેતનારૂપ પરિણમન જે થઈ રહ્યું છે તે જીવનું જ છે, એમાં પૂદગળ દ્રવ્ય કંઈ કરતું નથી. અને પૂદગળ દ્રવ્યને તો પોતાનું પરિણમન છે જ, પૂદગળ દ્રવ્ય પણ પોતાના અચેતન લક્ષણ પરિણામરૂપ અથવા તો જ્ઞાનાવરણ આદિ કર્મરૂપે પરિણમે છે. બે પ્રકારે પરિણામ એના જો જોવા હોય તો આપણે એમ કહી શકીએ કે એના લક્ષણમાં ચેતના નથી, એ એનું લક્ષણ છે અચેતન લક્ષણ પરિણામ રૂપ, અથવા તો એ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય અંતરાય આયુષ્ય નામ ગોત્ર અને વેદનીય એ આઠ કર્મની પ્રકૃતિ અને કુલ 148 કર્મ પ્રકૃતિ રૂપે એ ઉદગળ કારમણ્ય રજકણોના પરિણામો થાય છે. અનેક પ્રકારના પૂદગળો છે તો પૂદગળોમાં જે કારમણ્ય રજકણો છે એના પરિણામ કર્મ બંધાવા રૂપે અને કર્મના સ્કંદ બંધાવા અને કર્મના સ્કંદમાં છૂટા પડવા રૂપે પરિણામ થાય છે. જ્યારે અહીંયા બીજા અન્ય પૂદગળોનો વિચાર કરીએ તો એના પણ સ્કંદ થાય છે, એ પણ છૂટા પડે છે, એના પણ પરિણામો થાય છે. એટલે એ પરિણામો એ પૂદગળના છે, એને જીવ સાથે કંઈ ભેગા થવા પણ નથી, કે એ પરિણામો જીવની અંદર કંઈ કરતા નથી, કે પૂદગળ જીવમાં કંઈ કરતું નથી. આ રીતે બંને દ્રવ્યો તદ્દન ભિન્ન છે. પણ જીવ દ્રવ્ય અને પૂદગળ દ્રવ્ય બંને મળી ભેગા થઈ અને અશુદ્ધ ચેતનારૂપે પરિણમે એમ નથી, બંને ભિન્ન છે, બંનેના પરિણામો પણ ભિન્ન છે. એક વાતની અહીંયા વધારે સ્પષ્ટતા કરતા ગુરુદેવ સમજાવે છે કે જયસેન આચાર્યની ટીકામાં એક વાત આવી છે કે જેમ માતા પિતા વિના પુત્ર થતો નથી એટલે બે વિના પુત્ર થતો નથી, તેમ આત્મા અને કર્મ વિના અશુદ્ધતા થતી નથી, આવું પણ ક્યાંક લખવામાં આવ્યું છે. તો ત્યાં એ પ્રમાણ જ્ઞાન કરાવવા માટે વાત કરવામાં આવી છે, ત્યાં એ વ્યવહાર નયનું જ્ઞાન કરાવ્યું છે. કેમ કે નિશ્ચય અને વ્યવહાર મળીને પ્રમાણ જ્ઞાન થાય છે, અને પ્રમાણ જ્ઞાન છે તે આદરણીય નથી. પ્રમાણ જ્ઞાન છે તે સમજવા માટે છે, વ્યવહાર આખો સમજવા માટે છે, વ્યવહાર આખો જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. એટલે ત્યાં જે વાત કરવામાં આવી છે એ પ્રમાણ જ્ઞાન કરાવવા માટે એ વાત છે. અને અહીંયા જે કહે છે કે જેમ આત્મા અશુદ્ધતા રૂપે વ્યાપક ભાવથી પરિણમે છે, તેમ પૂદગળ પણ આત્માને અશુદ્ધતા રૂપે પરિણામી દેવ છે એમ કોઈ માને તો તેમ નથી. અહીંયા તો આ વાત કરવી છે કે પૂદગળ જીવને પરિણમાવી દેતું નથી. જીવ દ્રવ્ય અને પૂદગળ દ્રવ્ય બંને મળીને એક પર્યાયપણે પરિણમે એમ નથી. જળ કર્મ એના કર્મની પર્યાયને કરે છે, એના કાર્યને કરે છે, અને જીવના અશુદ્ધ પરિણામ છે એને જીવ કરે છે. પણ એમ નથી કે જળ કર્મ એ જીવના પરિણામને કરે, જીવના અશુદ્ધ પરિણામને પણ કરે અને પોતાના કાર્યને પણ કરે એમ નથી. જળ કર્મો પોતાના કાર્યને પણ કરે અને જીવના કાર્યને પણ કરે, જીવના અશુદ્ધ પરિણામ પણ કરે એમ નથી. એટલે એક પ્રશ્ન થયો કે તો શું કર્મ વિના વિકાર થાય છે? તો શું કર્મ વિના વિકાર થાય છે? ગુરુદેવ કહે છે, હા, નિશ્ચયથી કર્મ વિના વિકાર પોતાથી થાય છે, જીવથી પોતાથી જ થાય છે. જીવ જ એનો કરતા છે. પેલું જળ કર્મ છે એ વિકાર કરાવે છે કે વિકાર કરે છે એમ નથી. જળ કર્મ એનામાં રહ્યું, જીવમાં એ કંઈ કરતું નથી. કર્મની પર્યાય કર્મથી થાય, કર્મની પર્યાય જે છે એ કર્મથી થાય, પણ જીવની પર્યાય કંઈ કર્મથી થતી નથી. જીવ દ્રવ્ય અને પૂતગળ દ્રવ્ય બંને મળીને એક પર્યાય રૂપ પરિણામ કરતા નથી, એટલે એવી રીતે પરિણમતા નથી. જીવ અને પૂતગળ બંને ભેગા થઈને એક પર્યાય રૂપ પરિણામ કરે નહીં, એક પર્યાય રૂપે પરિણમતા નથી. જીવની પર્યાયને જીવ કરે અને જળ કર્મ પણ કરે એમ નથી. જીવની પર્યાયને જીવ કરે, જળ કર્મ એની પોતાની પર્યાયને કરે. ભાવાર્થ કળશ ટીકાનો અહીંયા દર્શાવીને કહે છે કે જીવ દ્રવ્ય પૂતગળ દ્રવ્ય બિન સત્તારૂપ છે. તે જો પહેલા ભિન્ન સત્તાપણું છોડી એક સત્તારૂપ થાય તો પછી કરતા કર્મ ક્રિયાપણું થાય, ઘટે એટલે કે થાય. તે તો એકરૂપ થતા નથી, તેથી જીવ પૂતગળનું પરસ્પર કરતા કર્મ ક્રિયાપણું ઘટતું નથી, થતું નથી. જીવ દ્રવ્ય અને પૂતગળ દ્રવ્ય એ બંને સાથે ભેગા થઈને કાર્ય કરવું હોય તો શું કરવું પડે? બંને પોતપોતાની સત્તા રૂપે છે, એમાંથી એમને ચલિત થવું પડે. આપણે ઘણી વખત વ્યવહારમાં પણ કહીએ છીએ ને કે બે દુશ્મનો છે એને ભેગા કરી અને એક સાથે એમની પાસે કામ કરાવો, કઈ રીતે થાય? તો પેલાએ કંઈક છોડવું પડે, પેલાએ પણ કંઈક છોડવું પડે. બંને પોતપોતાના સ્વભાવ જે છે એને છોડે તો બે ભેગા થઈ શકે, પોતાની માન્યતાઓને છોડીને આવે તો ભેગા થાય. એ રીતે અહીંયા જીવ અને પૂતગળ એ બંનેની સત્તા છે. સત્તા એટલે એમનું હોવાપણું, પોતાના ગુણોને કારણે જે હોવાપણું છે તે સત્તા. એટલે પોતે પોતાના ગુણ અને એ ગુણને કારણે જેવો સ્વભાવ છે એવા સ્વભાવને છોડે, બાંધછોડ કરે. એમાં બાંધછોડ કરે જીવ દ્રવ્ય પોતે પોતાના ગુણને કારણે એવી સત્તા રૂપે પરિણમે છે, પૂતગળ દ્રવ્ય એના ગુણને કારણે એવી સત્તા રૂપે પરિણમે છે. તો એ પોતે એમાં પોતાની સત્તાને છોડે એટલે પોતાના ગુણ દ્વારા જે પોતાનો સ્વભાવ છે એ સ્વભાવને બદલે, એને છોડે. પૂતગળ પણ એ જ રીતે છોડે અને બંને એક રૂપ થાય પછી કાર્ય કરી શકે. પણ આવું તો થતું નથી. એટલે બંનેનું સાથે મળીને કરતા થવું અને કોઈ કાર્ય કરવા અને એવી ક્રિયા થવી એ સંભવ નથી. અશુદ્ધ પરિણામ થાય તો પણ જીવને એને પોતાથી થાય, એકાંત પોતાથી થાય છે. એમાં પણ ખરેખર કર્મ બિલકુલ કંઈ કરતું નથી. આનું નામ જ એક અનેકાંત છે. ઘણા લોકો એમ કે કાને તમે એકાંત કરો છો, ના એમ નહીં. અનેકાંત આ જ છે કે જીવના અશુદ્ધ પરિણામ એકાંતે પોતાથી જ થાય છે. એને માટે જવાબદાર જીવ પોતે જ છે. શું જવાબદાર છે એનો વિચાર પછી આપણે કરવો હોય તો કરી શકીએ. એના કારણોને આપણે તપાસી શકીએ કે જીવનો પ્રમાદ છે, જીવનું મિથ્યાત્વ છે, જીવનું અજ્ઞાન છે, એ એનું કારણ છે. એટલે અશુદ્ધ પરિણામ છે એ પણ જીવને એકાંતે પોતાથી જ થાય છે એમ નથી કે એમાં કર્મનો કોઈ હિસ્સો છે, પેલું જળ કર્મ આવીને એને કરાવે છે એમ નથી. એ કર્મથી થાય છે એમ બિલકુલ નથી. અને આવું અનેકાંત છે. કર્મ પોતાની ભિન્ન સત્તા છોડી આત્મામાં આવી જાય તો તે અશુદ્ધ પરિણામને કરે. પણ કર્મ પોતાની સત્તા એ જળ રૂપે પરિણમી રહ્યું છે, એ પૂતગળો જળ છે, એ પોતે પોતાનું પરિણમન જળ ભાવે કરી રહ્યા છે, એવી એમની સત્તા એને છોડી અને એ જીવની અંદર આત્મામાં આવી જાય એમ તો બનતું નથી. તો પછી એ જીવના કાર્યને કેવી રીતે કરે, એટલે જીવના અશુદ્ધ પરિણામને કેવી રીતે કરે, એટલે કે ન કરી શકે. એવી જ રીતે જીવ પણ પોતાની સત્તાને છોડીને જળ કર્મ રૂપે થતો નથી, એટલે બંને ભેગા થઈ અને અશુદ્ધ ભાવને કરે એમ બનતું નથી. જીવ અને કર્મ બંને ભેગા થઈ અને અશુદ્ધ પરિણામ કરે એમ બનતું નથી, પરંતુ પોતાની સત્તા કોઈ દ્રવ્ય ત્રિકાળમાં છોડતું નથી, માટે જીવ પૂદગળનું પરસ્પર કરતા કર્મ ક્રિયા પણ ઘટતું નથી. રાજમલજીએ ખૂબ સ્પષ્ટ કર્યું છે, જીવ કર્મ પરિણામને કરે નહીં, પોતાની સત્તાને છોડીને એમાં આવતો નથી. કર્મ જે છે તે પોતાની સત્તા છોડી અને જીવમાં આવતું નથી, એટલે એ એવા અશુદ્ધ પરિણામ જીવમાં થાય છે તો એને કરતું નથી. બેમાંથી કોઈ દ્રવ્ય પોતે પોતાની સત્તા છોડવા માટે તૈયાર નથી, કેમ કે એમનામાં જે ગુણો છે એ ગુણોને કારણે એ પોતાની સત્તા છોડી અને આવે એમ બની શકતું જ નથી. માટે પોતે પોતાની સત્તામાં રહીને પોતાનું કાર્ય કરે છે, પોતાનું પરિણમન સ્વતંત્ર રીતે જેમ થાય છે તેમ થાય છે. એ બે વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ હોઈ શકે, પણ બંને વચ્ચે એક સાથે મળીને કાર્ય કરવાનું થઈ શકે નહીં. અહીંયા પારા નંબર 247 ઉપર સૌથી નીચેના પેરેગ્રાફમાં ગુરુદેવે બહુ સ્પષ્ટ કહ્યું છે કે આત્મા કર્મ બંધનની પર્યાયને કરે અને જડ કર્મ જીવના વિકારી પરિણામને કરે એવું જાણપણું એ મિથ્યા જ્ઞાન છે. આપણે તો આ અત્યાર સુધી એમ જ ભણતા આવ્યા છીએ અને પાઠશાળાઓમાં પણ આવું જ ભણાવવામાં આવે છે. આત્મા કર્મ બંધનની પર્યાયને કરે, આત્મા કર્મને બાંધે, આવું પણ ભણાવવામાં આવે છે અને ભણતા આવ્યા છીએ. અને જળ કર્મ જીવના વિકારી પરિણામને કરે, આવી માન્યતા એ મિથ્યા માન્યતા છે. એક સત્તામાં પણ કર્તા કર્મના ભેદ જો ઉપચાર છે તો પર સત્તામાં આત્મા કરે અને આત્માની સત્તામાં પર કરે એ વાત ત્રણ કાળમાં શક્ય નથી. એક સત્તામાં પણ કર્તા કર્મના ભેદ જો ઉપચાર છે, એટલે કે એક સત્તા જીવની સત્તા લઈએ, એની અંદર પણ આપણે જ્યારે એમ કહીએ કે આ જીવ પોતે કર્તા છે અને આ એનું કાર્ય છે પરિણામ છે, એ બધું ઉપચારથી કહીએ છીએ. એ જીવનું કાર્ય છે, જીવ પરિણમે છે, જીવની ક્રિયા થાય છે, એ બધું એક જીવ જ છે એવું તો આપણે સિદ્ધ કર્યું. જીવની સત્તાની અંદર એ કર્તા કર્મપણાના ભેદ છે એ તો કહેવા માત્ર ભેદ છે, એ જીવ જ છે. જીવ પોતે કરતા અને એ પરિણામ થયા એનું કાર્ય, એ પરિણામો જીવથી જુદા નથી અને એ કાર્ય પણ જીવથી જુદું નથી. એટલે એ જે કહેવામાં આવ્યું કરતા કર્મ અને ક્રિયા અને એ બધું જે એ બધું ઉપચારથી કહેવામાં આવ્યું એ જીવ જીવ જ છે. એટલે અહીંયા ગુરુદેવ કહે છે કે એક સત્તામાં પણ એવા કરતા કર્મના ભેદ જે છે એને ઉપચાર છે એમ કહેવામાં આવે છે અને એમ જ છે સિદ્ધાંત, તો પછી પર સત્તામાં આત્મા કરે અને આત્માની સત્તામાં પર કરે, એટલે પર સત્તામાં આત્મા કરે એટલે પેલા કર્મ બંધાય છે ને, જળ કર્મ બંધાય એમાં પૂદગળોની અંદર આત્મા કંઈ કરે અથવા તો આત્માની સત્તાની અંદર પેલા જળ કર્મ એ કંઈ કરે એ તો ત્રણ કાળમાં બને નહીં. એટલે કે આત્મા કર્મ બંધનની ક્રિયાને કરે, આત્મા કર્મ બંધન કરે એની પર્યાયને કરે, એટલે કે કર્મ અને રજકણો ભેગા કરીને કર્મ બાંધે એવું નથી. અને એ જ રીતે જળ કર્મ છે તે જીવના વિકારી પરિણામને કરે, એટલે રાગ દ્વેષ જીવને કરે એમ પણ નથી. આ મૂળ પ્રયોજનભૂત વાત આમાંથી આ સમજવાની છે, જીવના વિકારી પરિણામ વિકારી ભાવ એ જીવને પોતાને પોતાના કારણથી થાય છે અને એ વખતે કર્મનું બંધાવવું જે છે એ એનું પોતાના કારણથી થાય છે. કર્મના ઉદય આવવા એ એનું પોતાનું કારણ છે અને એવા કર્મના ઉદયનું નિમિત્ત પામીને જળ વિકારી ભાવ કરે છે તો એ એનું પોતાનું કારણ છે. જીવને જાગૃતિ રાખી અને ઉદયની સાથે ન જોડાવવું હોય તો ન જોડાય અને ન જોડાય તો એવા વિકારી પરિણામ થાય પણ નહીં. રાગ દ્વેષના પરિણામ જીવને કરવા કે ન કરવા એ માટે જીવ સ્વતંત્ર છે. વર્તમાનમાં પણ જીવ રાગ દ્વેષના ભાવ કરવા અથવા ન કરવા માટે પોતે સ્વતંત્ર છે. એની યોગ્યતા છે રાગ દ્વેષના ભાવ કરવાની, પણ એમ નથી કે એને કોઈ કરાવે છે, એને કરવા પડે છે એમ નથી. એ સ્વતંત્રપણે પોતે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરી અને શુભાશુભ ભાવથી વિરુદ્ધ વિપરીત જુદા પ્રકારના પોતાના શુદ્ધ ભાવે પરિણમી શકે એવો સક્ષમ છે. એક તરફ વિભાવ ભાવ છે, બીજી તરફ શુદ્ધ ભાવ છે, સ્વભાવ ભાવ છે. જીવે જે પસંદ કરવું હોય તે પસંદ કરે એવી એને સ્વતંત્રતા છે. એને વિભાવ ભાવે ન પરિણમવું હોય તો એ ન પરિણમે, પોતાના શુદ્ધ ભાવે પરિણમવું હોય તો એ પરિણમી શકે એવો એ સક્ષમ છે, એવો એ બળવાન છે, એવો એ સ્વતંત્ર છે. એમાં કોઈ કંઈ કરતું નથી. ગમે તેવા ભૂતકાળમાં એને એવા ભાવ કર્યા છે, એને કારણે ગમે તેવા કર્મ બંધાયા છે, તે છતાં પણ જીવ દરેક સમયે પોતાના ભાવનો એ સ્વતંત્રપણે કરતા થઈ અને એવા ભાવે પરિણમી શકે, સ્વભાવ ભાવે એવો એ બળવાન સક્ષમ શક્તિવાન છે. એને કોઈ રોકી શકે નહીં, એને કોઈ એને રોકવા માટે એ સમર્થ નથી. જીવને પોતાના સ્વભાવ ભાવે થવું હોય તેમાં કોઈ રોકી શકતું નથી. આવો દ્રઢ નિર્ણય કરી અને જે પોતાના સ્વરૂપ તરફ વળે છે એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. પણ જે નિર્માલ્ય વિચાર કરીને કે આ કર્મને કારણે અમને આ ઉપાધિ, અમે શું કરીએ, એવા નિર્માલ્ય વિચારો કરીને, એવા વિકલ્પો કરીને જળ કર્મોની સાથે, એના ઉદયોની સાથે જોડાય છે, એને સમ્યક દર્શન ક્યારેય થતું નથી. કર્મથી વિકાર થાય એવું જે માને છે એ ખરેખર નિર્માલ્ય છે. એ વાત કેમ કે બિલકુલ ખોટી છે ને એને માને છે. કર્મથી વિકાર થાય, કર્મને કારણે અમને આમ થાય ને કર્મને કારણે અમને તેમ થાય, નાના વર્ણીને કારણે અમને જ્ઞાન નથી થતું, આ વાત બધી મિથ્યા છે. કર્મથી વિકાર થાય એ વાત તદ્દન ખોટી છે. એને પોતાના સ્વભાવ ભાવે થવું નથી એ એનો પ્રમાદ છે, બીજું કંઈ નથી. અન્ય મતવાળા જે છે એ ઈશ્વરને કરતા માને છે. ઈશ્વર બધું કરે, ઈશ્વર કરે તો જ પાંદડું હલે, નહીતર પાંદડું હલે નહીં. આવી માન્યતા એ અન્ય મતમાં છે, વેદાંતમાં, મીમાંસામાં, નૈયાયિકમાં, એવા અનેક મતની અંદર એવી માન્યતા છે ઈશ્વરને કરતા માને. અને એવી જ માન્યતા હવે વર્તમાનમાં ઊંધી માન્યતા, એવી ઊંધી માન્યતા વર્તમાનમાં જૈનોને પણ હવે થઈ ગઈ છે. શું થઈ ગઈ છે? જૈનો એમ માને છે કે જળ કર્મ છે એ કરતા છે અને એ બધું કરે તો થાય. જળ કર્મ, આ જ્ઞાનાવરણી, દર્શનાવરણીય, બધા મોહની બધા કર્મ જે છે એ જ બધા મારી અંદર કાર્ય કરે છે, આત્મા તો કાંઈ કરી શકે નહીં, એવી ઊંધી મિથ્યા માન્યતા લઈ અને આ જીવ અનાદિનો રખડે છે અને પુરુષાર્થ કરતો નથી. એટલે એ બંને માન્યતા અજ્ઞાન છે, એ સમાન જ છે. ઈશ્વરને કરતા માનવો એ પણ મિથ્યા છે અને જળ કર્મને કરતા માનવા, કર્મ જ બધું કરે એ માન્યતા પણ મિથ્યા માન્યતા છે. 53માં પ્રવચનમાંથી કેટલીક વાત આપણે સાથે જ લઈએ છીએ. અહીંયા પાના નંબર 248 ઉપર એ વાત કરી છે બીજા પેરેગ્રાફમાં કે પરવસ્તુ જો પોતાની સત્તામાં આવે તો પોતાનું કાર્ય કરે અને પોતે પોતાનો અભાવ કરી બીજાની સત્તામાં પ્રવેશે તો પરની ક્રિયા કરે. પોતાની સત્તા છોડી અને બીજાની અંદર એ પ્રવેશે અને પછી એ બે જણા ભેગા થઈને કામ કરી શકે એમ કહેવું છે. પર વસ્તુ જો પોતાની સત્તામાં આવે તો પોતાનું કાર્ય કરે, એટલે કે જીવની અંદર પેલા કર્મ છે એ જીવની સત્તામાં આવે તો કાર્ય કરે. અને અથવા તો બીજી રીતે જોઈએ તો કે પોતે પોતાની સત્તા છોડી અને જળ કર્મ રૂપે, એટલે જળ રૂપે એમાં પ્રવેશે તો પછી એ બેને ભેગા થઈને કામ કરે. પણ એમ તો છે નહીં, કેમ કે બે વસ્તુઓ સર્વથા ભિન્ન જ છે, જુદી છે, બંનેને પ્રદેશ ભેદ છે. જીવને અને જળ કર્મને પ્રદેશ ભેદ છે. પરદ્રવ્યના પ્રદેશ અને સ્વદ્રવ્યના પ્રદેશ જુદા જુદા છે, ભિન્ન છે. આત્મા પોતાના અસંખ્ય પ્રદેશમાં છે અને પરમાણુ જે છે તે પોતે પોતાના એક પ્રદેશમાં છે. એ પરમાણુઓ ભેગા થઈ અને જળ કર્મ બંધાયું છે એ તો સ્કંધ છે, એટલે પરમાણુઓનો તો એક પ્રદેશ જ છે. દરેક પરમાણુઓ સ્વતંત્ર પોતાના એક પ્રદેશમાં છે, જ્યારે જીવ છે એને અસંખ્ય પ્રદેશ છે. આત્મા પોતાના અસંખ્ય પ્રદેશમાં છે અને પરમાણુ પોતાના એક પ્રદેશમાં છે. શું કોઈના પ્રદેશમાં કોઈ પેસે છે? નથી પેસતો. પોતાની સત્તામાં પરની સત્તાનો અભાવ છે. પોતાની સત્તા છે, જીવની સત્તા છે, એની અંદર પેલા ઉદગળ પરમાણુઓની સત્તાનો અભાવ છે, એ જડપણાનો અભાવ છે. અને પરની સત્તા, પેલા પરમાણુઓની સત્તાની અંદર પોતાની સત્તા, એટલે ચેતન સત્તા પોતાની છે, એ પેલા પરમાણુઓની અંદર નથી. એટલે એ પરની સત્તામાં પોતાની સત્તાનો અભાવ છે. હવે અભાવ છે તે ભાવને કઈ રીતે કરે? જે વસ્તુ એકબીજાની અંદર એવા ભાવ નથી, તો પછી એવા ભાવને જીવ કેવી રીતે કરે? આ તો ન્યાયથી સમજવાની વાત છે. અહીંયા 249માં પાના ઉપર પણ કહે છે કે સમયે સમયે જીવ જીવની પર્યાયથી યુક્ત છે અને જળ જળની પર્યાયથી યુક્ત છે, આત્મા પોતાની શુદ્ધ કે અશુદ્ધ પર્યાયથી યુક્ત છે અને પર પદાર્થ પોતાની શુદ્ધ કે અશુદ્ધ પર્યાયથી યુક્ત છે. અને આમ છે તો પછી એકબીજાની પર્યાયને કરી દે એમ કઈ રીતે હોય? એમ હોય જ નહીં, એમ હોય જ નહીં. જળ કર્મ તેની પોતાની સત્તામાં રહે છે, તે મારી સત્તામાં આવે તો મને નુકસાન કરે, પણ કર્મ મારી સત્તામાં તો આવતા નથી. મારી પર્યાય ને કર્મનો ઉદય અડતો પણ નથી. એકની સત્તાને બીજાની સત્તા અડતી નથી. આ તો ત્રિલોકનાથ સર્વજ્ઞ દેવ પરમાત્માએ જોયેલી વાત છે, કહેલી વાત છે, એમના જ્ઞાનમાં આવેલી વાત છે. મારી સત્તા, જીવની સત્તામાં જો જળ કર્મ આવી જાય, જળ કર્મની સત્તા આવી જાય, તો મારી સત્તા ચેતન સત્તા નો નાશ થાય. એટલે એમ તો થતું જ નથી, મારી સત્તા ચેતન સત્તા તો એમને એમ જ રહે છે. અરે એ જળની સત્તા મને સ્પર્શતી પણ નથી, મારામાં જીવમાં કંઈ ફેરફાર કરતી પણ નથી. એ વાત પરમાત્માએ તીર્થંકર ભગવાન કેવળી ભગવાને અનુભવેલી, જોયેલી, જાણેલી, કહેલી વાત છે, બહુ સ્પષ્ટ વાત છે. દરેક દ્રવ્ય પોતાની પર્યાયથી યુક્ત સ્વયં સિદ્ધ વસ્તુ છે. દરેક દ્રવ્ય પોતાની પર્યાયથી યુક્ત, પોતાની જેને પર્યાય પોતાની જ હોય, બીજાની પર્યાય એને હોય નહીં, એવું પોતાની પર્યાયથી યુક્ત એ સ્વયં સિદ્ધ વસ્તુ છે. પોતે એ સિદ્ધ થાય છે, પોતે એ વસ્તુ છે. પણ બીજા દ્રવ્યની પર્યાય સહિત તો એ દ્રવ્ય ક્યારેય છે નહીં. 250માં પાના ઉપર અહીંયા કહે છે, અહીંયા દ્રવ્ય પર્યાયની ભિન્નતાની વાત નથી. અહીંયા આપણે એ વાત નથી કરતા. અહીંયા તો એ સિદ્ધ કરવાનું છે, સિદ્ધ કરવું છે એટલે કે શ્રદ્ધા કરવી છે, દ્રઢતા કરવી છે. શું દ્રઢતા કરવી છે? કે પોતાની પર્યાયમાં વ્યાપ વ્યાપકપણે આત્મા છે અને જળની પર્યાયમાં વ્યાપ વ્યાપકપણે જળ છે. જળ જળની પર્યાયમાં વ્યાપે, આત્મા આત્માની પર્યાયમાં વ્યાપે, અને એ બંને દ્રવ્યો જુદા છે અને એ બંનેના ભેદની વાત છે. એ આત્મા પોતાના પરિણામને કરે અને પરના પરિણામને કરે એમ નહીં, પણ આત્મા પોતાના જ પરિણામને કરે, પરના પરિણામને કરે નહીં. એ રીતે પર આત્માના પરિણામને કરે નહીં. જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાનની હીણી પર્યાય થાય એમ છે નહીં. કર્મ આત્માને કંઈ કરતું નથી. જ્ઞાનાવરણીય કર્મ પરદ્રવ્ય છે અને જ્ઞાનની હીણી દશા જીવમાં પોતામાં પોતાથી થાય છે. સિદ્ધાંત કહે છે કે બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વદ્રવ્યનો લોપ થઈ જાય. વિકારી પર્યાયનું સત્વ પોતાથી છે. જો એમ ન હોય તો એક સમયની પર્યાયનો લોપ થઈ જાય અને તો દ્રવ્યનો પણ લોપ થઈ જાય, દ્રવ્ય સિદ્ધ ન થાય. એ એક સમયની પર્યાય એ મિથ્યાત્વની હોય, રાગની હોય, દ્વેષની હોય, વિષય વાસનાની હોય, ગમે તે હોય, પણ એ જળ કર્મથી તો નથી થતી, એ પોતાની સત્તામાં જીવથી જ થાય છે. આ વાતને સમજવાની છે. જીવ અને પૂતગળ જુદા છે, જીવ અને જળ કર્મ જુદા છે. એ એકબીજા રૂપે થતા નથી, એકબીજાના કાર્યો કરતા નથી, ભેગા થઈને કોઈ એક પરિણામ પણ કરતા નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ રીતે શ્લોક 53 અને 54 પૂરા થાય છે. સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રસાદ. જયતે વરતે જયતે